પર નવી રંગેલી પથ્થરો લઈને આવી રહેલા એક માજીએ જોયું કે એક માણસનું શરીર પથ્થરની દિવાલ પાસે પડ્યું છે. શરીર તરફ આગળ વધીને એ અટકી ગયો. કપડાં સારા હતા, માણસ સારો હશે, મરી ગયો હશે. પછી પશ્ચાત વિચાર આવ્યો, કદાચ કોઈએ મારીને અહીં ફેંકી દીધો હશે. જોયું જ ના હોય એમ મોઢું ફેરવીને જરા જરા ગણગણતો એ ચાલ્યો ગયો. સવારની અવરજવર દ્વારાથી વધી ગઈ. રાસબરી વેચનારા એક છોકરાએ જઈને પોલીસ સ્ટેશને ખબર આપી કે એક માણસ ગુમાવથી થોડે દૂર પથ્થરોની દિવાલ પાસે પડ્યો છે. પોલીસ સ્ટેશનથી 4 માઇલ દૂર મિશન હોસ્પિટલ પર ફોન ગયો. થોડી વારમાં એક એમ્બ્યુલન્સ આવી, શરીર સ્ટ્રેચર પર મુકાયું અને અંદર ખસેડાયું. અને એમ્બ્યુલન્સ હોસ્પિટલની દિશામાં. હોસ્પિટલમાં પહોંચતા જ સ્ટ્રેચરને જમીન પર મૂકવામાં આવ્યો. એક ડૉક્ટરે સ્ટેથોસ્કોપ લગાવ્યો. હૃદય ચાલતું હતું, નાડી લીધી. બંધ આંખોની નીચેની ચામડી આંગળીથી ખસેડી ને આંખોની રક્તહીન સફેદી જોઈ લીધી. ને એક વોર્ડ બોય જેવા માણસે એક નંબર લગાવેલી પટ્ટી માણસના કપાળ પર ચોંટાડી દીધી. સાથે કોઈ હતું? ના. ખિસ્સામાંથી એડ્રેસ મળ્યું છે? ના. સ્ટ્રેચર ડૉક્ટરની સૂચનાથી ઇમરજન્સીમાં ગયો. ડૉક્ટરે નર્સની મેટ્રિનને 2 ઇન્જેક્શન આપવા સૂચવ્યું. પછી કહ્યું, પહેલાં આના નાક નીચે એમોનિયા કેપ્સ્યુલ તોડીને જુઓ. મેટ્રોન યસ સર કહીને ચાલી ગઈ. શું શું મળ્યું છે એની પાસેથી? ડૉક્ટરે પ્રશ્ન કર્યો. સફેદ યુનિફોર્મ પહેરેલો એક માણસ વપરાયેલા એમ્બ્યુલન્સની એક ટ્રે લઈને આવ્યો, જેમાં એક પાઇપ, તમાકુનું પાઉચ, ધાતુનું ક્લીનર, એક ફાઉન્ટેન પેન અને એક વોલેટ હતા. ડૉક્ટરે વોલેટ ખોલીને જોયું. એમાં થોડા પૈસા હતા. કાઉન્ટરનો માણસ બધો સામાન જમા કરીને ખાતામાં લખવા બેઠો. નામના ખાનામાં એમણે લખવાનું શરૂ કર્યું, અનઆઇડેન્ટિફાઈડ એ. ડૉક્ટરે ઇમરજન્સીમાં જઈને પૂછ્યું. મેટ્રોને ઉત્તર આપ્યો, એમોનિયા કેપ્સ્યુલથી એવો સાંતો નથી. ડૉક્ટરે ફરી શરીર તપાસ્યું. Looks like he has a stroke. ઇલાજો કરી માણસને વોર્ડમાં ખસેડ્યો. એને હોશ હજી આવ્યા ન હતા. વોર્ડમાં 6 ખાટલા હતા. 2માં પહાડી સ્ત્રીઓ સૂતી હતી. 3જો કાલે સાંજે ખાલી થઈ ગયો હતો. એમાં 11 વર્ષનો એક છોકરો મરી ગયો હતો. બાકી 9 ખાટલા ખાલી હતા. હોસ્પિટલ નાની હતી, હિલ સ્ટેશનથી 4 માઇલ દૂર હતી. સામાન્ય કેસો હિલ સ્ટેશનની જનરલ હોસ્પિટલમાં જ દાખલ કરવામાં આવતા હતા. આવા કેસો ધણી વગરના, અકસ્માત વગેરેના મિશન હોસ્પિટલમાં જ હતા. ત્યાં એક મોટો ડૉક્ટર, 3 નર્સો, 1 મેટ્રન અને બીજા 4-5 માણસોનો સ્ટાફ હતો. હોસ્પિટલ સાફ રહેતી. એને એક નાનો એમર્જન્સી વોર્ડ પણ હતો. ઘણી આધુનિક સુવિધાઓ ત્યાં મળી રહેતી. સરકારી મદદ અને મિશનરી વ્યવસ્થાથી એ શહેરોથી દૂર રહી જંગલમાં પણ ચાલતી હતી. પૂરી બપોર માણસને હોશ આવ્યા નહીં. સાંજ ચડતા એની આંખો ખુલી. સફેદ દિવાલો હતી. ડિસઇન્ફેક્ટન્ટની વાસ હતી. હવા સ્વચ્છ લાગતી હતી. ઉપર સીલિંગ, બાજુમાં મેં ખાલી ખાટલા અને જમણી બાજુ ગરદન જમણી તરફ ફરી શકતી ન હતી. કદાચ ગરદન બાંધી દીધી લાગે છે, એણે વિચાર કર્યો. પગ, એણે પગની આંગળીઓ હલાવી જોઈ. ખબર પડી નહીં આંગળીઓ હાલી કે નહીં. બહાર હિલ સ્ટેશનના અવાજો ન હતા, પણ શાંતિ હતી અને ઠંડી લાગી રહી હતી. એને થયું કે કદાચ તાવ ચડી રહ્યો હતો અથવા કદાચ એ તાવમાં પડ્યો હતો. બહુ વિચિત્ર શાંતિ અને સ્વચ્છતા હતા અને મને યાદ આવ્યું કે અંધારામાં એ ફરવા નીકળ્યો હતો. મેટ્રો આવી, એની આંખો ખુલી જોઈને ઊભી રહી ગઈ. કેમ લાગે છે? આઈ કાન્ટ ફીલ, એ બોલી શક્યો. બોલતા પ્રયાસ કરવો પડ્યો અને જીભ લથડતી લાગી. અચ્છા, તમે બોલતા નહીં, શાંત પડ્યા રહેજો, હું ડૉક્ટરને બોલાવી લાવું છું. મેટ્રોન ડૉક્ટરને બોલાવી લાવી. ડૉક્ટર મધ્યવયસ્ક, લગભગ જવાન લાગી રહ્યો હતો, 35ની આસપાસનો અને સુખી. કેમ છો? હસીને ડૉક્ટરે પૂછ્યું. સરસ, ફક્ત આઈ કાન્ટ ફીલ આ તરફ. માણસે આંખોથી દિશા બતાવવાની કોશિશ કરી. પેરાલિસિસ, એ બોલ્યો. પ્રયત્નથી થોડું હસ્યું. પ્રયત્નથી મોઢું આંખું થઈ ગયું. ડોક્ટર અને નર્સ બંને ચમકી ગયા. પેશન્ટને કેવી રીતે ખબર પડી ગઈ? ખોટી ચિંતા નહીં કરો અને ડાયગ્નોસિસ છોડી દો અમારા પર. તમને પેરાલિસિસ છે એવું કોણે કહ્યું? ડોક્ટર મેટ્રન તરફ જોઈને માણસ તરફ ઝૂક્યો. તમારી તબિયત બિલકુલ સારી છે, ફક્ત ઠંડી હવામાં પડ્યા રહેવાથી શરીર જડાક અકળાઈ ગયું છે. માણસ બોલ્યો નહીં, હસ્યો પણ નહીં. હસવાનું નવું નવું શીખતો એવી તકલીફ એને પડી રહી હતી. તમારે ચિંતાઓ કરવાની નથી, જરા જરા બોલવાની પ્રેક્ટિસ રાખો એ સારું છે, પણ વધુ નહીં, નહીં તો શ્રમ પડશે. કમજોરી છે એટલે જેટલો શ્રમ ઓછો કરશો એટલો જલ્દી સુધરી આવી જશે. હવે મારા 2-3 પ્રશ્નોના બહુ જ ટૂંકામાં જવાબ આપજો. પછી એની નજર ખાટલા પર પડી જેમાં 11 વર્ષનો છોકરો સાંજે મરી ગયો હતો. મારું નામ છે ડોક્ટર ઈશાન દેસાઈ. તમારું નામ? પ્રોફેસર શાહ. ડોક્ટરની આંખો જરા મોટી થઈ પણ એને આશ્ચર્ય પ્રગટ થવા દીધું. ક્યાં રહો છો? અહીં લેકવી કોટેજમાં. કોઈ સગું છે અહીં? ના. કોઈને સમાચાર મોકલાવા છે, તાર કરવો હોય તો? ના, માણસે તદ્દન શાંતિથી કહ્યું. ડોક્ટરે વધુ પ્રશ્નો પૂછ્યા નહીં. ચેકઅપ કરીને એ ખસતો હતો ત્યાં માણસે કહ્યું, મને જુદી કેબિન મળી શકશે? શા માટે? હા, જરૂર મળી શકશે. તમને અલગ કેબિનમાં જવું છે? માણસે માથું હલાવ્યું. અચ્છા, એ વ્યવસ્થા થઈ જશે. બીજું કોઈ તકલીફ? હસી શકાતો નથી, માણસે કહ્યું. ડોક્ટર હસ્યા. મેટ્રન મલકી અને બંને માણસને બરાબર ઓઢાડીને બહાર નીકળી ગયા. ઓફિસમાં જઈને ડોક્ટર ઈશાન દેસાઈએ મેટ્રનને કહ્યું, આ માણસ જબરો છે, બહુ બુદ્ધિશાળી લાગે છે. તમે એને પેરાલિસિસનું કહ્યું હતું? ના, કેમ કહું? વાત સાંભળી ગયો છે? એ પણ બને એમ નથી. સારું છે, સ્ટ્રોક જમણી તરફનો છે. ડાબી તરફનો હોત તો કેસ ક્યારનો ખલાસ થઈ ગયો હોત. આ માણસ ક્યાંક પ્રોફેસર લાગે છે. કહે છે કોઈ જ સગું નથી. કદાચ એ કહેવા માંગતો નથી, મેટ્રને કહ્યું. કહેશે 2 દિવસ પછી. ઉતાવળ નથી, હમણાં તો એને કેબિનમાં ખસેડો. મેટ્રન ચાલી ગઈ અને થોડી વારમાં લગભગ દોડતી પાછી આવી. સર, પેશન્ટ પાછો બેહોશ થઈ ગયો છે. ડૉક્ટર ઈશાન દેસાઈ સ્ટેથોસ્કોપ ગળામાં ઝુલાવીને ફરી ઊભો થયો. બહાર લોબી હતી અને કેબિનમાં કાચના શટરો પર વજનદાર નેવી બ્લુ રંગના પડદાઓ લગાડેલા હતા. લોબીની આગળ આઉટગાર્ડન જેવું હતું. થોડા ફૂલોના ગમલા, ઘાસ અને બારીમાંથી એક બે બુગેનવિલાની વલખાતી સખત વેલો દેખાતી હતી. સાંજના સમયે સૂર્યનો છેલ્લો તડકો કમરામાં ત્રાસો આવી શકે એવી વ્યવસ્થા હતી. ડૉક્ટર દેસાઈએ કહ્યું કે બેહોશીથી ગભરાવા જેવું નથી, કમજોરીને કારણે છે. રફતા રફતા કમજોરી ઓછી થઈ જશે અને શરીર નોર્મલ ફંક્શન કરવા લાગશે. બીજી સવાર પડતા પહેલા માણસની આંખો ખુલી. અડધા શરીરમાં થકાવટ મહેસૂસ થઈ રહી હતી, બાકીના અડધામાં જડતા હતી. અડધું શરીર બાંધી રાખ્યું હોય સેરિબ્રલ હેરમરેજ થવું જોઈએ, કોમામાં સૂતા સૂતા દમ નીકળી જવો જોઈએ, અથવા કોરોનરી થ્રોમ્બોસિસ, રોગોમાં લોહી અટકવું જોવું જોઈએ. હૃદય લોહી પંપ ન કરી શકે, બંધ થઈ જાય અને દબાણથી ફાટી જાય. અંતિમ ઘણી સુધી જીવવું સાર્થક ગણાય. આ તરીકો અપંગની જેમ અડધું હસતા હસતા, અડધું રડતા રડતા, એક અડધી જિંદગી જીવતા જીવતા કે મરતા મરતા અટક્યા કરવાનો ખોટો હતો. ડોક્ટર સાંત્વના આપવા માંગે છે, જીવાડવું એનો ધર્મ છે. માટે આ પ્રકારના માન્યતર જીવન સુકાઈ રહેલી વનસ્પતિ જેવું એનું ન હતું. ડોક્ટર અને મેટ્રોન બીજું કોઈ જીવન એના શરીરમાં ક્રાફ્ટ કરી રહ્યા હતા, કલમી છોડની જેમ. કલમ શબ્દનો શ્લેષ મગજમાં ઝબક્યો. આછી મુસ્કુરાટની સાથે એ પ્રોફેસર હતો અરસા પહેલા. એક જ કામ પોતાની ઈચ્છા પ્રમાણે કરી શક્યો હતો. લખવામાં છે જેનાથી પોતાના સિવાય બીજા કોઈને પણ નુકસાન કરવાની શક્યતાઓ ઘણી ઓછી હતી. સવાર દૂર હતી. ડોક્ટરે પૂછ્યું હતું, કોઈ સગું છે તમારે? સમાચાર મોકલવા છો કોઈને? ના ના, કોઈ સગું નથી, કોઈ સમાચાર મોકલવા નથી. જૂના રૂની જેમ ચોંટી ગયેલા દુઃખમાં હું ફાતી ઉફાન હતી, ગરમાવું હતું. કોઈ છંટાઈ કરી નાખશે એ નહીં ગમે. ઘણા વર્ષે આટલું સંગીન દુઃખ ભેગું થઈ શકે છે. એણે પ્રયત્ન કરીને મોઢું ફેરવ્યું. દિવાલો સફેદી, ડિસઇન્ફેક્ટન્ટ નિવાસ, સ્વચ્છતા, વ્યવસ્થા, ક્યાંય લ ઇન્ફર્નો લખ્યું ન હતું. કોઈ લખવું ભૂલી ગયું હતું. કદાચ આ દાંતેનો ઇન્ફર્નો ન હતો, આ એનો પરગેટારીઓ હતો. અને કેબિનમાં એક ડ્રેસિંગ ટેબલ હતું ખાલી. એને આશ્ચર્ય થયું. ફેરવેલા મોઢાથી એણે ડ્રેસિંગ ટેબલમાં જવાનો પ્રયત્ન કર્યો. મોઢું ન દેખાયો. ડ્રેસિંગ ટેબલના કાચમાં સવારનો અર્ધપ્રકાશ ફેલાવી જતો હતો. કાચ સાફ હતો, લાકડું જૂનું હતું, પણ એનો ચહેરો એ જોઈ શકતો ન હતો. એકાએક એને મન થયું કે એણે પોતાનો ચહેરો જોવો જોઈએ. 49મી વર્ષે માણસને પોતાનો ચહેરો પણ ગમી શકે, કમથે કમ જોવો જોઈએ. ચહેરો કોઈ પણ રીતે જોઈ શકાય એમ ન હતો. એણે એનો ડાબો પગ હલાવ્યો, ડાબા પગથી ચાદર ખસેડી, પછી પગ ઊંચો કર્યો કાચના અર્ધપ્રકાશમાં. ડાબો પગ કાળી વીજળીની જેમ લપક્યો અને એનો પગ ફરી પડી ગયો. એને થોડો આનંદ થયો. કાચની બારી બંધ હતી, બહાર થોડી થોડી હવા ચાલવી શરૂ થઈ. હવા ઘાસ પર સરકતી હશે, પાણીની ધૂમી મેલા કાચ જેવી સપાટીને સરસરાવતી દોડતી હશે, બારી પર અથડાઈને ભાગી જતી હશે. અને બારીમાં જે વેલો દેખાય છે એમાંથી થોડા બગેનવિલાના પત્તાદાર ફૂલો ચડી પડશે. માતૃપ્રેમની જેમ બગેનવિલાના ચડતા ફૂલો જેવો માતૃપ્રેમ. ઘણા વર્ષો પસાર થઈ ગયા. પ્રાણીઓએ પછીના અરસામાં જ્યારે શરીર સરસ છરારતું ચુસ્ત હતું, તબિયત બુલંદ હતી, એ ડિસ્ટ્રિક્ટમાં નોકરી કરતો હતો, સાંજે ઘેર આવ્યો અને પત્નીનો જીવ ગભરાતો હતો, એ પણ થોડો ગભરાઈ ગયો. પછીને સમજાયું એ નાદાનની જેમ ખુશ હતો, એની પત્નીના પેટમાં એક ગર્ભ ધબકી રહ્યો હતો. મા બાપ, પત્ની, પતિ, આકાશ, પાતાળ, પોતા, ભૂતકાળ, ભવિષ્ય અને બહાર કુવા પાસે ગુલમોહર.